स्नेह सकल दुह ओरा द्रव ही देखी सुनी जोई ने अने सांभळी ने जे दृश्य छे अने श्राव्य पण छे अने जारे संभळाय अने देखाय त्यारे एनी असर छेक हृदय सुधी पहोंचती होय छे। એટલે આ ભાવોને તુલસીજીએ બહુ સરસ રીતે અહીંયા દર્શન કરાવતા કહ્યું, પુલક શિથિલ તન, આખું શરીર પ્રેમને કારણે શિથિલ થઈ ગયું, અતિશય પ્રેમનો આવેગ આવે ને ત્યારે શરીરમાં ગમે એટલી શક્તિ હોય પણ એ શિથિલ થઈ જાય, એક આવિર્ભાવ છે પ્રેમનો। એટલે પ્રેમને કારણે મન શિથિલ, શરીર શિથિલ થઈ જાય અને એને કહ્યું કે પુલક શરીર, શરીર રોમાંચ થઈ જાય, શરીરની બધી જ શક્તિઓ રૂવાડા ખીલવાની અંદર જ વપરી ગઈ હોય એટલે શરીર આખું શિથિલ થઈ જાય। જમ્યા પછી જોજો, બેસો એટલે ઝોકા આવશે, કેમ કે જે ખોરાક ખાધો છે એને પચવા માટે શરીરની શક્તિઓ પેટ ઉપર કામે લાગી ગઈ એટલે શરીરમાં શિથિલતા આવે। એમ પ્રેમ પુલક થાય ત્યારે શરીર પણ શિથિલ બને, એ ભાવ છે। એક એની અંદરનો આવેગ કહેવાય, આવિર્ભાવ કહેવાય, કે જેના કારણે શરીર આખું જ શક્તિહીન બલહીન બની જાય પ્રેમ ભાવની અંદર। પુલક શરીર તન બારી બિલોચન, અને પ્રેમને કારણે આંખમાંથી અશ્રુ, પ્રેમના અશ્રુ બારી બિલોચન, જળ, એને આંસુ ન કહેવાય, આંખમાં જળ આવી ગયા, જળજર આવી, જળજરિયા પાણી આવી ગયું, રડે એને આંસુ કહેવાય। જયારે પ્રેમ અને આનંદ ના હોય ને કે આંખમાં પાણી આવી ગયા, જળજળી આવી ગયા, બારી બિલોચન, તુલસીજી આંસુ બિલોચન નથી કહ્યું, અહિયાં બારી બિલોચન, દુઃખ અહિયાં છે, મળવાનો પ્રેમ છે, ઘણા સમય પછી મળાવ્યું છે લગ્ન પછી, એટલે આ ભાવને બારી બિલોચન, આંખમાં પ્રેમના જળ છે એમ તુલસીજી હવે કહ્યું। મહી નખ
લગી સબ સોચા,
અને પોતાના પગના અંગૂઠા વડે નખ લખી, એટલે ઘણી વાર માણસ નવરો બેઠો હોય ને તો પગથી, પગના નખથી જમીન ખોતર્યા કરે, અને એ સાહજિકતા છે, પોતાની ક્રિયાને એણે પોતાના પગની અંદર સમાવી લીધી। એટલે અહીંયા આગાડી પણ એ બધાએ પોતાના પ્રેમ ભાવને કારણે શિથિલ થયા, પણ શરીરની ક્રિયાને નખ લખી, મહી પગ વડે, પગના નખ, અંગૂઠાના નખ વડે ધરતીને, જમીનને ખોતર્યા કરે, અને આમ બધા વિચાર વિચારતા વિચારતા, માણસ જોજો ખુરશીમાં બેઠા હોય ને વિચારતા હોય ને ત્યારે કંઈક નહીં હોય તો પગ, એના બે પગ અલાવ્યા કરતો હશે। એક વિચારની અવસ્થા છે, એમ જયારે માણસ સંકોચવશ કે પ્રેમવશ હોય ને કંઈક વિચારતો હોય ને, અને એ પગ હલાવવા એ પુરુષોની નો એક સ્વભાવ છે, અને આ રીતે પગથી, પગના નખથી ધરતી ખોતરવી, ભૂમિ ખોતરવી, એ બહેનોનો વિભાગ છે। અહીંયા બધા જે મળ્યા છે, રણીવાસ જ ભેગો થયો છે. અને એ રીતે એ વાત ની અંદર એ વિષયના વિચારમાં ને વિચારમાં આ ક્રિયા થઈ રહી છે. મહી ખની મહી ના ખલી ખન લાગી સબ, અને બધા ચિંતામાં પણ વિચાર ની અંદર પણ પડ્યા છે. ક્યાંનો નિર્ણય કયો? કારણ કે નિર્ણય લેવા માટે તો બધા બેઠા જ છે. ચિત્રકૂટમાં ભરતજી આવ્યા, જનકજી આવ્યા, અને બધાનો બધા નિર્ણય લેવા માટે તો એકત્રિત થયા છે ભગવાનની સાથે. પ્રભુ નિર્ણય શો લેવો? અને નિર્ણયને માટે અહીંયા ગાડી બધા જ વિચારી રહ્યા છે. એમાં સબસ્ય રામ પ્રીત, અને બધા જ જે ત્યાં હાજર છે બધા જ, એટલે વનવાસીઓ આવી ગયા, નગરવાસીઓ પણ ખરા, અને ઋષિમુનિઓ પણ ત્યાં આગળ છે. એ બધા જ સીતારામજીના પ્રેમની મૂર્તિ બની ગયા હોય. ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ને, એ પ્રેમનો આવિર્ભાવ થયો, અને આવિર્ભાવની અંદર બધા જ પોતાની તન મનની સુધી ભૂલી ગયા. માત્ર ભગવાનના પ્રેમનો જ એક અનુરાગ, અને એ જ એના જીવનનો વિચાર, લક્ષ, ક્રિયા બધી જ. અને એને કારણે તુલસીજીએ ઉપમા આપી દીધી, રામ પ્રીતિ કીસી મૂર્તિ. જાણે ભગવાન સીતારામજીના પ્રેમનું મૂર્ત સ્વરૂપ આ બધાના મનમાં, તનમાં, હૃદયમાં વસી ગયું છે. બીજું કશું કામ નહીં, બીજો કોઈ વિચાર નહીં, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં, માત્ર ભગવદ પ્રેમ. અને એ ભગવદ પ્રેમની મૂર્તિ પ્રેમ ભરી પોતાના દરેકના હૃદયમાં બેસી ગઈ હોય, શું કરી શકો? કથામાં બહુ રસ પડ્યો કે ક્યાંક તીર્થયાત્રા કરવા ગયા અને દર્શન કરવાનો ખૂબ આનંદ આવ્યો. બધું શાંત હોય તો ત્યાંથી ઉભા થવાનું, ખસવાનું મન ન થાય. બેસો ને, આવા શાંતિના દર્શન ફરી ક્યારે મળવાના છે? પ્રેમની મૂર્તિ થઈ જાય ભગવદ પ્રેમ, અને એવો પ્રેમ હૃદયને સ્પર્શે, અને ત્યાંથી ગાડીની વાર છે ને, આપણે જાતની પોતાની જ ગાડી છે ને, જઈએ છીએ, કલાક મોડું થશે તો શું, પકડવાની હોય તો જુદી વસ્તુ, સમય દોડવું પડે. પણ આ પ્રેમ ભાવથી માણસ પોતાની જાતને ભૂલી જાય, અને સમયની ગણતરી પણ ન રહે. એવા ભાવથી બધા જ જન કરુણા બહુ બેશ, જાણે કે કારુણ્યતા, પ્રેમ પણ છે, નિર્ણય લેવા માટેનો સમય પણ છે, વનવાસની બાબતની અંદરનો જે આખી મડાગાંઠ છે, સમસ્યા એ ઉકેલવા માટે કારુણ્ય ભાવ પણ છે, જેને દયા ભાવ કહેવાય. અને દયા ભાવના એમાં જાણે અનેક કરુણાની અનેક મૂર્તિઓ ચારે બાજુ ઉભી હોય, અને પોતાની ઉપસ્થિતિ એની વિસ્મૃતિ થઈ ગયેલી હોય, એ પોતાની જાતને ભૂલી જાય ભગવત પ્રેમમાં. ભગવાનની કરુણાની અંદર બધા જ પોતાની જાતને સંપૂર્ણ રીતે ભૂલી ગયા છે. અને એને તુલસીએ કહ્યું, જનુ કરુણા બહુ બેશ વિસ્મૃતિ. કરુણા બધા જ આટલા બધા રૂપ ધારણ કરીને બધાને પોતાનું ભાન ભૂલાવ્યું છે. તો આવી સ્થિતિની અંદર સીએમા તું કહ વિધિ બુદ્ધિ કૌશલ્યાજી એ બોલવાની શરૂઆત કરી. વડીલ હોય તે બોલે પેલા, એટલે આખા એ રાણીવાસના મંડળની અંદર કૌશલ્યાજીએ આરંભ કર્યો. કોઈ પણ પરિસ્થિતિ ગંભીર હોય ને ત્યારે ઘરની વડીલ વ્યક્તિ હોય એ જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી બીજા બધાએ ચૂપ રહે. અને એક વસ્તુ પણ સાચી કે અભિપ્રાય આપવાનો હોય ને ત્યારે બધા મૌન રહે. અભિપ્રાય આપવામાં કોઈ દિવસ ઉતાવળ કરવી નહીં. બહુ જ વ્યવહારની વાત છે કે તમારો અભિપ્રાય શું છે. કદાચ બુદ્ધિશાળી હોય ભાઈ થોડો વિચારીને કહીશું તેમ કે બે દાડા પછી મળજો ને, એના માટે આપણે કઈક વિચારીશું, અભિપ્રાય ન આપે. તો અભિપ્રાય આપતી વખતે માણસે બહુ જ ધ્યાન, એટલે અહીંયા આગળ પણ કરુણા બહુ બેશ બિસુરતી, બધાને નિર્ણય શો આપવો એની સ્મૃતિ કોઈને આવતી નથી. કયો નિર્ણય લેવો નિર્ણયની સુધી પહોંચી શકતા નથી. એટલે જેનું કરુણા બેશ બિસુરતી, જાણે કઈ મગજ ચાલતું જ ના હોય. વાત એ સાચી છે, જયારે શોક નો કે દુઃખ નો પ્રસંગ હોય ને ત્યારે બુદ્ધિ કે મન કામ નહીં કરે. કોઈ બીજી જ વ્યક્તિ આવીને એનો નિર્ણય આપશે. એટલે અહીંયા પણ બધા જ એમને શાંતિથી બેઠા છે ને ચૂપ થઈને ગંભીરતાથી. અને તે વખતે સીએમા તું કહ દીધી બુદ્ધિ બાકી. સીતાજીના માં સુનૈનાજી બોલ્યા છે, એક જણે શરૂઆત તો કરવી પડે. અરે જવા દો ને, આ વિધાતાની અક્કલ જ બેર મારી ગઈ છે. બુદ્ધિ બીધી બુદ્ધિ બાકી, ફાંકડી પણ થાય અને બાકી પણ થાય. વિધાતાની બુદ્ધિ બહુ જ સરસ છે, બાંકે બિહારી કેમ કહે છે ને. પણ અહીંયા એ બાંકે ફાંકડા બિહારી નહીં, અહીંયા તો જે વિધાતાની અવળી રીત છે એની વાત કરી છે.